તેમાં દસમું પાનું છે અહીંયા સાતમી ગાથાનો પાવાની ગાથાનો પાવા. જ્યારે અવાજની તીર્યની ગતિમાં કોઈ વખત સ્વયં નિર્બલ પશુ થયો તો પોતે અસમર્થ હોવાથી પોતાનાથી બળવાન પ્રાણી દ્વારા ખવાઈ ગયો. આપણે આગળ વાત ચાલે આવે છે કે પોતે દિવ્યંજ ગતિમાં પેલા તો સાધારણ વનસ્પતિમાં હતો, ત્યાંથી નીકળે તો એક ઇન્દ્રિય થાય, એમાંથી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુર્ંદ્રિય, અસંગની પચેન્દ્રિય અને સંગની પચેન્દ્રિય. એમાં સંગની પચેન્દ્રિયમાં પોતે બળવાન હિંસક પ્રાણી થયો હતો, બીજા જીવોને મારી ખાતો હતો. હવે કેવું છે કે પોતે જ નિર્બળ થયો. જયારે કોઈ વખત સ્વયં નિર્બળ, નિર્બળ એટલે ગુબળા વીખ જેમ સસલા હરણ કે ઉંદર આવી નિર્બળ કે આદિલવાડી આદિ, તો પોતે અસમર્થ હોવાથી, બળવાન નહીં હોવાથી, દુબળો હોવાથી, શક્તિહીન હોવાથી પોતાનાથી બળવાન પ્રાણી દ્વારા એ ખવાઈ ગયો, ભક્ષણ કર્યું, મારી બેઠા બીજા. તે દિવ્યંજ ગતિમાં છેદાવું, કાપી નાખે છે, ભેદાય છે, નાક કાપે છે, પગમાં ખીલા મારે છે, ભૂખ લાગે છે, તરસ લાગે છે, ભાર વહન કરવો પડે છે, બોજો બળદને ઉતરવા તો હતું, ઘોસરી મરનાનો બળદ જ્યાં મોટો થયો તો પછી ગાડાનો ભાર વહન કરવું પડે છે, ઘોડા ગાડી આદિમાં પણ ભાર વહન કરવો પડે છે, પછી ઠંડી ગરમી વગેરેના દુઃખો. આ જીવ જ્યારે તિર્યંચ ગતિમાં હતો ત્યારે તેણે દુઃખ સહન કર્યા છે. હવે આઠમી ગાથામાં હજી વધારે તિર્યંચ દુઃખની અધિકતા અને ત્યાંથી નરક ગતિમાં જાય છે તેની વાત હવે આપણને આઠમા ગાથામાં કહે છે. વધ બંધન અધિક દુઃખ ગવને કોટી જીવી બતવે જવા તન ભવને અતિ સંક્લેશ ભાવ તે મર્યો ઘોર સ્વભાવ સાગર મે પવર્યો. દોલતરામજી સાદી સરળ હિન્દી ભાષામાં આ રચી છે, એનો ઢાળ પણ ગાવી શકાય પણ સુંદર રીતે છે. એમાં હવે તિર્યંજ ગતિનું આપણને તીવ્ર દુઃખ વધારે દેખાડે છે, દેખાડ્યું છે ચિત્રમાં પણ. ગવાય ભેંસ આદિને ઓલવની ગમાર કહેવાય ગુજરાતીમાં, આપણે ત્યાં બાંધી રાખશે ગમારમાં, એમાં કિલો બાંધે, દોરડી બાંધીને બંધનમાં એવા બાંધી રાખી આખી રાત ત્યાંથી જવી શકે નહીં. અને પછી અંતે મરણ થાય છે તો ત્યાંથી કેવી રીતે નરકમાં એકદમ તીવ્ર પરિણામ હોય, ઠંડી હોય, ગરમી હોય, ભૂખથી એકદમ તીવ્ર કસાયના પરિણામથી મરે તો એ નરકમાં જાય છે. આ દિવ્યંજ ગતિમાં જીવે બીજા પણ હણાવવું, બંધાવવું વગેરે ઘણા દુઃખો સહન કર્યા છે. આગળ લીધા ઠંડી ગરમી વજન ઉપાડવું એને ઉપરાંત પણ હણાવવું, બંધાવવું, બંધનમાં રાખવું. સર્કસમાં નિર્માણ તો કેવું હોય છે, કેટલી એને ટ્રેનિંગ આપવામાં ક્રુઆલિટી કેટલી લોકો કરતા હોય છે. ગમે તેવો સિંહ કે વાઘ હોય પણ એને દુઃખ આપીને ઓછું ખવડાવીને પણ એવા એને કાર્ય કરાવે છે. હાથી એટલો મોટો હોય પણ નાની જગ્યામાં ચાર પગે ઊભો કરવાય છે ને. બધો દુઃખ હોય એની પાસે શું બીજો આશરો છે, એ કોની પાસે જઈને એના દુઃખનું વર્ણન કરે. આપણે તો હજી કોકને વડીલ કોકને કહ્યું મને આમ કઈક થાય છે, એ કોની પાસે જઈને એનું દુઃખનું વર્ણન કરે અને દુઃખને ટાળવાનો પ્રયત્ન કરે. તો આવા દુઃખો આ જીવે તિર્યંચ ગતિમાં અનંતવાર. પોતે બળવાન થયો તો પણ પાપ વેરા, નિર્બળ થયો તો પણ એને પાપને આ ભોગવવાના આવ્યા છે. તો વગેરે ઘણા દુઃખો સહન કર્યા છે કોણે, આવા જીવે ત્યાં તિર્યંચ ગતિમાં. એનું કહે છે તે કરોડો જીભ થી કલરી શકાતા નથી. કેટલા દુઃખ છે આ એક જીભ થી, તો એનું વર્ણન શું કરવું, પણ કરોડો જીભ થી પણ એ દુઃખ નું વર્ણન થઈ શકતું નથી. ரத்னகரன் சாவுக்காச்சார் சாஸ்திரத்தில் ஸ்ரீ சம்பந்தபத்ராச்சாரியரை சூசி ஏமா கேள்வி கி ஹே பகவான் மே ஜெ பூத்காலன துக்கோ நரக் பிவ்யசாதிமா ભોગવા છે ઈ કરોડો જીબે અને કરોડો ભવે પણ કહી શકવાળી આજ એક જીવ અને એક ભવથી તો શું વર્ણન કરું કરોડો જીવ અને કરોડો ભવથી પણ આ દુઃખનું વર્ણન થઈ શકે એવું નથી એવા દુઃખો અનંત વાર ભોગવવા છે કે છે ને કરોડો જીવત્રી એ કહી શકાતા નથી એવા ઠંડી ગરમીના બંધન છેદનના એને દુઃખો ભાર વહન કરવું વગેરેના દુઃખ તેને સહન કર્યા છે અને એવું આખી જિંદગીમાં સંકલેશ દુઃખના પરિણામ ભોગવા હોય મરણ કાળે પણ શું થઈ જાય છે એવો તીવ્ર કસાય થઈ જાય છે આખી જિંદગીમાં આવા પ્રતિકૂળતામાં યોગમાં તીવ્ર પરિણામ હોય તો મરણ વખતે પણ આથી કરીને ઘણા માઠા પરિણામોથી મરણ પામીને ભયાનક નરક રૂપી સમુદ્રમાં જોઈ પડ્યો એ ત્રિવેંચ ગતિમાં અંત કાળે એવા તીવ્ર કસાયના પાપના પરિણામ હોય છે કે જેના ફળમાં પોતે નરક વૃત્તિમાં જયારે કતલખાના મનેમાં ઢોરને લઈ જાય છે અને જયારે કાપે ત્યારે એને જે તરફરતા હોય છે જેને જોઈને પણ આપણને અરવેરાટી થાય છે એના પરિણામ તે કેવા તીવ્ર ક્લેશના દુઃખ ના હશે એવી જેની દશા બધી રીતે હોય છે તો એવા તીવ્ર ક્લેશના પરિણામથી એમને નરક ગતિમાં જાય છે જયારે આપણે આયુષ બાંધીએ છીએ આવતા ભવનું આયુષ ક્યારે બાંધીએ છીએ આ ભાવમાં આપણું જે આયુષ હોય છે એના બે ત્રણ ભાગમાંથી બે ભાગનું આયુષ પૂરું થાય ત્યારે આપણે બાંધીએ છીએ અને એ વખતે જેવા પરિણામ હોય છે તેવા મરણ કાળે પરિણામ થઈ જાય છે એટલા માટે પહેલા જેવી મતિ તેવી ગતિ અને છેલ્લે જેવી ગતિ તેવી મતિ જે આવિષ્કારનો સમય છે ત્યારે આપણા જેવા પરિણામ હોય છે તેવી ગતિ બંધાતી હોય અને મરણ કાળે જેવી ગતિમાં જવાના છીએ તેવા પરિણામ આવીને ઉભા રહી જાય તિર્યંશમાં મુખ્યત્વે બધા જ તિર્યંશ વરખમાં જાય એવું કહેવાનો અર્થ નથી પણ આ તો સામાન્ય રીતે તિર્યંશમાં એકદમ તીવ્ર કસાયના પાપના એવા પરિણામ સામાન્ય રીતે હોય છે ત્યાંથી મળીને વ્રતમાં જાય છે બધા જાય છે એવો હેતુ હોતો નથી પણ તીવ્ર પાપના પરિણામ હોય છે તો ઘણા માઠા પરિણામોથી મરણ પામીને ભયાનક નરક રૂપી સમુદ્ર નરકને સમીપમાં આપી છે સમુદ્ર કારણ કે એટલા બધા તીવ્ર દુઃખ છે અને એટલો બધો લાંબો ટાઈમ છે સાત નરક છે સાત નરકમાં ઓછામાં ઓછું પહેલી નરકનું આયુષ કેટલું છે 10,000 વર્ષ અને સાતમી નરકમાં વધારેમાં વધારે આયુષ 33 સાગર આપણને કલ્પના નથી આવતી 33 સાગર એટલે શું અસંખ્ય અબજ જેમાં વયા જાય તેટલો લાંબો કાળ સુધી નરક ગતિમાં રહેવું પડે છે તો તિર્યંશમાં તીવ્ર કસાયના પરિણામ હોય છે તો ત્યાંથી મરીને નરકમાં જાય છે એનો ભાવ આ જીવે કોની વાત ચાલે છે પોતાની આ તિર્યંશ ગતિમાં હણાવવું બંધાવવું વગેરે ઘણા દુઃખો સહન કર્યા ઘણા પ્રકારના તો થોડાકામાં વર્ણવાય છે બાકી કોઈ પણ 24 કલાક કોઈ ને કોઈ પ્રકારના દુઃખો તો એને હોય જ છે અને દુઃખ શેનું છે તિર્યંશ ગતિમાં ખાવા નથી મળતું પીવા નથી મળતું વજન ઉપાડવું પડે એ પણ દુઃખ છે એનું એ તો એના દ્વારા સમજાવે છે બાકી ખરેખર દુઃખ તો શરીર સાથે એકત્વ બુદ્ધિના મિથ્યાત્વનું છે બાકી વર્ણન તો આ રીતે જ કરાય છે બહારના સંયોગથી બાકી દુઃખ શેનું છે દુઃખ નથી સંયોગમાં દુઃખ નથી સ્વભાવમાં દુઃખ ક્યાં છે અજ્ઞાનની એક સમયની મિથ્યાત્વની પર્યાયમાં પોતાના અભિપ્રાયમાં દુઃખ છે સંયોગથી એને દુઃખ નથી સ્વભાવમાં દુઃખ નથી, અજ્ઞાન ભાવમાં મિથ્યાત્વના પરિણામમાં દુઃખ રહેલું છે. તો તિર્યક ગતિમાં પણ એને દુઃખ મિથ્યાત્વનું શરીર સાથેની એકત્વ બુદ્ધિના કારણે તેને દુઃખ રહેલું છે, પણ વર્ણન તો સંયોગ દ્વારા એને બતાવવામાં આવે છે. તો તિર્યક ગતિમાં હણાવવું, બંધાવવું વગેરે ઘણા દુઃખો સહન કર્યા છે, તે જે કરોડો જીવોથી પણ કહી શકાય તેમ નથી. એનું વર્ણન કરવા બેસીએ તો પણ એનો અંત આવે એવું નથી, એટલા બધા દુઃખ આ જીવે તિર્યક ગતિમાં સહન કર્યા છે, ભોગવ્યા છે. અને અંતે તિર્યક ગતિનું આયુષ પૂરું થાય ત્યારે એવા અત્યંત માઠા પરિણામો એટલે કે આર્ત ધ્યાનથી મળે છે. તિર્યકમાં તો ઘણું આપણને ચોમાસામાં કેવું હોય છે, રાત પડે જીવાત ઉડતી હોય, સવાર પડે તો મરેલી ઢગલા દેખાતી હોય છે પ્રકાશ સાથે, એકદમ આવે ટ્યુબલાઇટ સવારના જુઓ તો આવા ક્ષણ ભંગુર તો ત્યાં આયુષ હોય છે. ગમે તે વખત ક્યારે આયુષ પૂરું થાય કોઈ ભરોસો હોતો નથી, અને એ આયુષમાં પૂર્ણ થાય ત્યાં એટલી તીવ્રતા પરિણામની પાપની હોય છે, પ્રતિકૂળતાની દુઃખની, કે એ ત્યાંથી મરીને તે નરકમાં જાય છે. નરક કેવું છે, મહા મુશ્કેલીથી પાર કરી શકાય તેવા સમુદ્ર સમાન. એક વાર નરકમાં ગયા પછી બહાર નીકળવું કેવું છે, ઘણા લાંબા કાળે નીકળાય એવું, મહા મુશ્કેલીથી પાર કરી શકાય એવા સમુદ્ર સમાન દુસ્તર નરકમાં જઈને પહોંચે છે. તિરંજમાં તો દુઃખ ભોગવાતા જ એમાં તીવ્ર પાપ કર્યા પાછો કેવી જગ્યા જાય છે, તીવ્ર દુઃખ ભોગવવામાં જ જાય છે. ગુજરાતીમાં આપણે કહે ને ઉલ માંથી, અહીંયા તો દુઃખ એટલા બધા ભોગવતા તિર્યકમાં, એમાં પણ તીવ્ર કસાય આદિ હોય, એમાં કોક વળી પોતાની યોગ્યતાને એવું હોય, એમાં પણ તિર્યકમાં જાતિ સ્મરણ થાય અથવા ભગવાનના સમર્થનમાં વાણી સાંભળવા જાય ને પોતાનું હિત કરે એવા તો બહુ ઓછા જ હોય. બાકી તિર્યકમાં પણ કેટલું ગુણસ્થાન આવી શકે, પાંચમું ગુણસ્થાન, સરવાળ સિદ્ધિના દેહ કરતા પણ વધારે આનંદ પંચમ ગુણસ્થાન વર્તી તિર્યકને હોય. ભલે સરવાળ સિદ્ધિના દેહ કેવા છે, એક અવતારી છે, સરવાળ સિદ્ધિમાં એક શારીરિક સમ્યક્તિ છે, એક ભવ કરવાનો છે, નિરંતર તત્વની ચર્ચા સિવાય બીજું તો હોય નહીં, છતાં પણ એના કરતા પણ પંચમ ગુણસ્થાન વર્તી દેડકો હોય કે હજાર જોજનનો મચ્છ હોય તેને આનંદ વધારે છે. સ્વયંભૂ રમણ સમુદ્ર છે તેમાં અસંખ્ય મિથ્યા દ્રષ્ટિને એક આવા સમ્યક દ્રષ્ટિ તિર્યક પણ હોય છે. પણ એવા જીવો ઓવરઓલ વિચાર કરીએ તો બહુ થોડા, સામાન્યપણે તો તીવ્ર દુઃખ જ ત્યાં હોય છે, અને ત્યાંથી એ તીવ્ર પરિણામ કસાય પાપના ફળમાં એ નરક ગતિમાં ચાલ્યો જાય છે. એ નરક ગતિ કેવી છે, જ્યાંથી બહાર નીકળવું પણ બહુ મુશ્કેલ છે. એવા નરકમાં જાય છે તો નરકના કેવા દુઃખ છે તેનું હવે આગળ આપણને નવમી ગાથામાં તેનું વર્ણન કરે છે. નરક ભૂમિ અને નદીનું દુઃખ, નીચે ફોટો દેખાડ્યો છે કે જ્યાં અહીંથી જઈને નારકી જ્યાં ઉત્પન્ન થાય છે એને કેટલું બધું દુઃખ હોય છે કે હજારો વીછી એક સાથે એને કરડે દંખ મારે, વીછી તો ખબર પડે, તો એ કેવા હોય છે, ઝેરીલા હોય, વીછીનો ડંખ બહુ બળતરા ઉત્પન્ન કરે, હજારો વીછી એક સાથે ડંખ મારે કરડે એવું તો દુઃખ ત્યાં એક સાથે હોય. એને કઈક શાંતિ મેળવવા વેતરણા નદી હોય ત્યાં જાય તો શું થાય છે, એને ત્યાં પણ તેની નદી છે, લોહી ને પરુની નદી, કલ્પના કરી નદીમાં પાણીની બદલે લોહી ને પરુ, ન્યા જાય ત્યાં પણ એને એવું દુઃખ હોય છે, નદીમાં પણ એવા જળચર પાણી હોય છે આવીને એને કરડી ખાતા, એટલે એક સમય પણ તેને ત્યાં શાંતિ મળતી નથી, એવું નરકનું દુઃખ અહીંયા આવે નવમી ગાથામાં આપણને શીખડાવે છે. सहभूमि पर सतदुख ईसु सहस डर से नहीं तीसो तहाराध श्रोणित वाहिनी क्रमी कुल कल देह दाहिनी। एनो अनुराग ये नरक मां जमीन स्पर्शवाती एवं दुख थाय छे કે હજારો વિછીઓ ડંક મારે તો પણ એના જેવું દુઃખ થતું નથી, એનાથી પણ વધારે હજારો વિછી કરડે એના કરતા પણ એ નરકમાં જ્યાં ઉત્પન્ન થાય અને જમીન ઉપર પછાડે જ્યાં ઉત્પન્ન થવાના કેવા હોય છે બીલ કહેવાય છે, અને બીલમાં કેવી રીતે ઊંધા મળે લટકીને જમીન ઉપર પડે તો કેટલી વાર તો ફૂટબોલની જેમ ઉછળે કરે નહીં જમીનમાં, એવા શસ્ત્ર ના વિચ્છુ ને બધા હોય છે કે જાણે હજારો વિચી એક સાથે આવીને કરડે એવું તો ત્યાં જન્મતા વેતન શા માટે આવી દશા થાય છે, આવી સ્થાનમાં શા માટે ઉત્પન્ન થાય નરક જેવું હશે કે નહીં? ખાલી ડરાવવા માટે લખ્યું છે, ડરાવવા માટે લખ્યું છે, આવું કઈ હોય શકે નહીં કે હોય? આ તો આપણને છે નહીં ને, આ તો આપણને એનું એક લોજિક આપણે વિચારીએ, આપણે વાત શરૂઆતમાં કરી હતી નરક એટલે શું, નરક એટલે જેને તીવ્ર પાપ કર્યા છે એને ભોગવવાનું એક સ્થાન છે, એક પ્લેસ છે, જેલ જેમ કોને કહેવાય કે જે અહીંયા કોઈ ફોલ દોષ કરે છે તો તેને પનિશમેન્ટ મેળવવાનું એક સ્થાન છે। એક વિચાર કરીએ, એક જણે એક માણસ નું મર્ડર કર્યું અને બધું કોર્ટમાં પ્રૂવ થાય તો એને શું થાય છે? મેક્સિમમ પનિશમેન્ટ શું મળે છે? હિઝ ટુ બી હેંગ ટિલ ધ ડેથ, બરોબર? એવું યુઝ કરે ને વર્ડ। હવે સપોઝ ઈ 100 માણસ નું મર્ડર મારી નાખે તો એના માટે કેટલી વાર ફાંસી મળે? 100 વાર મળે ને, કેમ? એને 100 ટાઈમ્સ મોર પાપ કર્યું છે ને, ઓલા એક વાર મર્ડર કર્યું છે ને, ઓલા 100 હિટલર્સ ની બધા ગેસ ચેમ્બર માં તો હજારો લાખો નું છે, તો એને પાપ તો વધારે કરે છે, એક વાર મારે છે એને એક વાર ફાંસી, તો 100 વાર જે એને 100 ટાઈમ્સ મોર સિન પાપ કરે છે તો એનું પનિશમેન્ટ પણ એટલું એક્સીડ હોવું જોઈએ, એક્સેસ હોવું જોઈએ ને એનાથી। અને છતાં આપણી જે પ્રેઝન્ટ સેટઅપ છે એમાં કોઈ પ્રોવિઝન તો એવું છે નહીં કે તમને વધારે પનિશમેન્ટ આપે, એવી તો અહીંયા સિસ્ટમ પ્રોવિઝન તો છે ને, તો જે એક્સેસ પાપ કર્યું છે એનું પનિશમેન્ટ ભોગવવાનું એક પ્લેસ છે, એક સ્થાન છે, ધેટ ઇઝ કોલ્ડ નરક। એવી જ રીતે આ પાપ છે એવી રીતે પુણ્યનો આપણે રિવર્સ વિચારી શકીએ છીએ કે અહીંયા કોઈ પુણ્ય કરે તો મેક્ઝિમમ શું બનાવી શકે એને? રાજા બનાવે દેશનું ગમે તે કરે, એનાથી વધારે પુણ્ય કરે તો કોઈ અહીંયા એનું કોઈ સેટઅપ નથી કે વધારે ફળ મળે, તો એ સ્થાન ભોગવવાનું જે છે તેનું નામ સ્વર્ગ કહેવામાં આવે છે। એટલે જગતમાં જેમ પુણ્ય પાપ છે તેમ પુણ્ય પાપ ને ભોગવવાના સ્થાન પણ છે, જેમ અહીંયા વસ્તુ હોય છે એમાં હિલ સ્ટેશન પણ હોય છે અને જેલ પણ હોય છે। જેલમાં કોણ જાય છે? કોઈ દોષ કરે છે, લો બ્રેક કરે છે અને હવા થવાના સ્થળે જે પૈસા કરી જાય છે, એમ બે અહીંયા પણ જગતમાં દેખાય છે ને, એમ જે તીવ્ર પાપ અને પુણ્ય કરે તો પાપ કરે તો નરકમાં ભોગવવાનું સ્થાન છે, પુણ્ય કરે તો સ્વર્ગમાં, એમ જગતમાં ચાર ગતિ છે, સ્થાનો છે, નરક જેવું નથી ને ડરવા માટે તમને કીધું કહેવામાં આવ્યું છે એવું નથી, રિયલી એવું બને છે કે જે તીવ્ર પાપ કરે છે તેને એ સ્થાનમાં જવું પડે છે, તો કે છે જ્યાં ઉત્પન્ન થાય છે બોન ઊંધા માથે લટકીને ત્યાં કેવું થાય છે કે એ નરક ભૂમિમાં જમીનને જે ટચ કરે છે ઉત્પન્ન થઈને નીચે પડે છે ત્યાં એટલું બધું પીડા અંદરમાં દુઃખ એને થાય છે, એટલું બધું પેઇન થાય છે કે જાણે હજારો વિચી એક સાથે તેને ડંખ મારે કરડે એટલું દુઃખ થાય છે, એનાથી પણ વધારે ઉત્પન્ન થાય તો રબરની ફૂટબોલની જેમ ઉપર ઉછળે છે અને જ્યાં જન્મે છે ત્યાં પછી બીજા પરમાધામીને નારકીને બધા એને મારવા માટે દોડે છે, જેમ અહીંયા થાય છે ને। స్కూల్ కాలేజ్ అవి ఓపెన్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ జూనియర్ స్టూడెంట్ బదా హో ఎన్న సీనియర్స్ హేరాన్ కరం రెగ్యూ એમ ના જે ઓલરેડી નારકીઓની બધા શું છે નવા જે આવ્યા હોય એને મારવા દોડે છે. એવા દુઃખો તો આ નરકમાં એટલા બધા છે આપણને કોઈ કલ્પનામાં આવે એવા નથી. તો જ્યાં એ દુઃખ ભોગવે છે વિચિન, તો વિચિની પીડા એવી થાય એને એમ થાય ચલો હું નદીમાં નાવા જાઉં મને કઈ ઠંડક લાગશે. બહુ ગરમી હમણાં પડે છે તો આપણે શું થાય નાવા જઈએ એમ એને શું થાય છે કે આ પીડા બહુ લાગે તો નદીમાં નાવા જાવ. તો ત્યાં લોહી અને પરુ વેડાવનારી એક વેતરણી નામની નદી છે. એ નદીમાં શું છે પાણી નથી પણ લોહી અને સ્પર્શ કરે ને પરુને એની આખી નદી છે. કોઈ કલ્પના કરે આમ જોઈએ તો આપણને ધૂણા ચિતરી ચડે ધૂણા થાય આપણને જોવું પણ ગમતું નથી. ત્યાં તો એની આખી લોહી ને પરુની આખી નદી હોય છે. એની અંદર કઈક જાય છે તો પણ નાના નાના ક્ષુદ્ર કીડાઓ જીવ જંતુ અંદર માં એવા હોય કે એને ફોલી ખાય. ઘણી વાર આપણે એવા નદીમાં એમાં હોય છે એને ફોલી ખાય છે. નાના નાના જે જીવ જંતુ અંદર માં હોય છે તે એને શરીરમાં દાહ ઉત્પન્ન કરે છે, ફોલી ખાય છે. એને ત્યાં પણ દુઃખ છે. જમીન ઉપર તો દુઃખ નથી, દુઃખ મળ્યું સુખ ન મળ્યું શાંતિ ન મળી તો નદીમાં ગયો. નદીમાં પણ એવું જ દુઃખ એને ત્યાં મળે છે. લોહી પરુની અને અંદર જીવા જીવડા એવા બધા હોય છે કે ત્યાં પણ એને પીડા ચાલુ રહેતી હોય છે. જે દ્રષ્ટાંત દેખાયેલું છે વેતરણી નદીમાં એને બધા ધક્કા મારે ને એમને પણ એને હેરાન કરતા હોય છે. તેનો ભાવાર્થ એ નરકની જમીનનો સ્પર્શ માત્ર કરવાથી નારકીઓને એટલું દુઃખ થાય છે કે હજારો વિચો એકી સાથે ડંખ મારે તો પણ કેટલું દુઃખ થતું નથી. એનાથી પણ વધારે દુઃખ ત્યાં થાય છે. વળી એ નરકમાં પરુ લોહી અને નાના નાના કીડાઓથી ભરેલી અને શરીરમાં દાહ દાહ એટલે પીડા દુઃખ પેન ઉત્પન્ન કરવા વાળી એક વેતરણી નદી છે જેમાં શાંતિ લાભથી કઈ મને સારું મળશે નદીમાં જાય તો એમ ભાવથી ઈચ્છાથી નારકી જીવ પ્રવેશ કરે છે. પણ ત્યાં તેની પીડા વધારે ભયંકર થઈ જાય. ઉલટાની પીડા ઓછી થવાની બદલે પીડા વધી જાય છે. એટલે ટૂંકમાં કહેવાનું છે ને ક્યાંય શાંતિ મળતી નથી. અહીંયા તો આપણને ક્યાંક પ્રતિકૂળતાથી અનુકૂળતા ગોતવા પ્રયત્ન કરી અને પુનઃઉદય કઈ મળે. ત્યાં તો એટલી પ્રતિકૂળતા કોન્સ્ટન્ટ એની સિક્વન્સમાં હોય છે કે એને ક્યારેય અનુકૂળતા એને શાંતિ ક્યાંય મળતી નથી. આવી સ્થિતિમાં પણ કોઈ જીવ પુરુષાર્થ કરે છે તો આત્મજ્ઞાન પામી શકે છે. એનો પુરુષાર્થ કેવો હશે? કોઈ જીવને એવો વિચાર આવી જાય કે મને આટલું બધું દુઃખ કેમ પડે છે. અસંખ્ય નારકીઓમાંથી કોઈક એવા જીવ નીકળે છે એને વિચાર ઉગે કે આટલું દુઃખ મને કેમ થયું. પછી નારકીમાં તો નિયમથી અવધિ જ્ઞાન હોય જ છે. અવધિ જ્ઞાનમાં વિચાર કરે છે કે ભૂતકાળમાં હું મનુષ્ય હતો કે તિર્યંચ હતો ત્યારે જ્ઞાની ગુરુની તીર્થંકર પરમાત્માની મેં વાણી સાંભળવા મળી તો પણ મેં સાંભળી નહીં. મેં આત્મતત્વની સમજણ કરીને તીવ્ર પાંચ ઇન્દ્રિયના પાપમાં પડ્યો તો આ એના ફળ રૂપે મને આ ગતિ મળી છે. એવો એને ખ્યાલ આવે છે. તો ખ્યાલ આવતો એના વિચારમાં વિચારમાં પુરુષાર્થની જાગૃતિ થાય છે તો એ સમ્યક દર્શન પામી શકે છે. તો આપણને એટલો તો વિચાર આવે કે નરક જેવી ગતિમાં આટલા દુઃખ વચ્ચે પણ જો આત્માનો અનુભવ થઈ શકે છે તો આપણને કેટલી દુઃખ છે, કેટલી પ્રતિકૂળતા છે. નરક ની કમ્પેરિઝન માં કેટલી છે? નીલ એની અપેક્ષા વિચાર કરે તો આપણને કોઈ પ્રતિકૂળતા છે એમ કહી શકાય નહીં. છતાં આપણે એને માટે કોઈ વિચારણા કરતા નથી કે આવી પ્રતિકૂળતા વચ્ચે પણ આત્માનુભૂતિ થઈ શકે છે. સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે તો મને તો આટલી અનુકૂળતા છે દેવ શાસ્ત્ર ગુરુ નો યોગ છે, શાસ્ત્ર શ્રવણ નો પણ યોગ છે, તો મને કેમ ના થાય? તો પોતે એવી વિચારણા કરીને પોતે એનો પ્રયત્ન કરવો જોઈએ. ભક્તિમાં એક આવે છે ને, નારકી બાય કૃત દુઃખ ભોગત અંતર સુખ રસકી ઘટા ગતિ. સમ્યક દ્રષ્ટિ નારકી છે ને બહાર થી જોઈએ તો કેવો દેખાય છે? દુઃખી દેખાય છે. પણ જ્ઞાની પોતે અંદર માં શું કરે છે? સુખ રસ નું ઘટા ઘટી આનંદ ના અતિન્દ્રિય આનંદ ના રસ ને પીવે છે. ચિન્મૂરત્ર જગધારી કી મોય રીતિ લગત હે અટાપટી. આ મને અટાપટી આશ્ચર્ય જેવું લાગે. બહાર માં આટલી બધી પીડા દેખાય અને અંદર માં આનંદ નો અનુભવ કરે, આ વાત અમને તો અટપટી લાગે. પણ આવું થઈ શકે છે? અહીંયા દુઃખ નું વર્ણન કરીને એને પાપ થી પાછો વાળે છે કે તારા જીવનમાં એવું તો હોવું જ જોઈએ કે સતના સંસ્કાર અંદર ઊંડી જિજ્ઞાસા એને આ ભોગમાં તો પડવા જોવે કે જેનાથી આગળ વધીને એનું કાર્ય થાય. પછી એવો અવસર આવશે કે જ્યાં પશ્ચાતાપ કરશે, નરકમાં કરશે, તો કોણ એને સંભળાવવા આવશે? એને કોણ કહેવા આવશે શાસ્ત્રજીને શું છે ત્યાં? તો આવી દશા આવે એ પહેલા પોતે જાગૃત થવું જોઈએ. આવી નરકની દશામાં પણ તીર્થંકર દેવને એનો જ્યાં જન્મ કલ્યાણક ને એવું થાય ને ત્યારે એક ક્ષણ પૂરતો આનંદ નો અનુભવ એને થાય. જો જગતમાં સર્વશ્રેષ્ઠ પુણ્યના ધારક કોણ છે? તીર્થંકર પરમાત્મા. બધાને એમ થાય કે આ જીન મંદિર બનાવવા અને ભગવાનને બિરાજમાન કરવાને એના ઉત્સવ ઉજવવાનું આવું બધું શું ખોટું? ધીસ અ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની. એમ નથી, તીર્થંકર પરમાત્મા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. એ પરમાત્મા સાક્ષાત આપણે આંગણે પધારે એના જેવું તો ઉત્તમ સદભાગ કોઈ છે જ નહીં. પણ એમના વિરહમાં આપણે આંગણે એમની પ્રતિમા, એમની સ્થાપના, એમની પ્રતિકૃતિ પણ જો પધારે તો પણ એ આપણા અહોભાગ્ય. આમાં દીપચંદજીએ લખ્યું છે કે તીર્થંકર કરતા પ્રતિમાજી વધારે છે, 10,000 કેવડી કરતા તીર્થંકર વધારે છે, અને 10,000 તીર્થંકર કરતા એક પ્રતિમાજી વધારે ઉપકારી છે. શા માટે? કારણ કે તીર્થંકર તો ક્યારેક હોય છે, તીર્થંકર પરમાત્માની હાજરી ક્યારેક હોય, અને તીર્થંકર પરમાત્મા હોય તો પણ વિહાર થતો રહે. જયારે જીન પ્રતિમા તો સ્થાયી છે ને, કાયમ આપણને વિતરાગતાની પ્રેરણા આપે છે. આજ અકૃત્રિમ જીન પ્રતિમાઓ છે, કાયમ આપણને એમાંથી વિતરાગતાની પ્રેરણા મળ્યા કરતી કાયમનું નિમિત્ત છે. જેવી રીતે જીનવાણી કેવું છે? નિત્ય બોધક છે, અને ગુરુ તાત્કાલિક. ગુરુની વાણી તો ક્યારેક મળે, જયારે જીનવાણી માંથી બોધ તો સદાય મળે છે. એમ જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા, એની સ્થાપના, એમનું જીન મંદિર બનાવવું, એમાં આપણને કેવો ભાવના હોય કે મારું સર્વસ્વ તન મન ધન થી અર્પણ કરું તો પણ ઓછું છે. ઘરમાં પ્રસંગ આવ્યો હોય તો શું કરીએ છીએ? આપણું જેટલી તાકાત હોય એટલું પ્રમાણમાં કરીએ છીએ ને, કે પોતાને ઘરમાં લગ્ન પ્રસંગ ક્યાંતે હોય પોતાની કેપેસિટી હોય એની કરતા પણ એક્સેસ કરીને દુનિયાને દેખાડવા કામ કરે છે. જન્મદિવસ બર્થડે ને બધું ઉજવે છે કે નહીં? હવે તો બધા અહીંયા પેલું ઉજવે ને, ફાધર ડે ને મધર ડે. આખું વર્ષ તો યાદ ના કરે, તો એક દી તો યાદ કરે ને તે દિવસે. એ બધા આપણે ઉજવે છે? કોઈ દી આત્માનો ડે ઉજવે છે કે નહીં? એક વાર યાદ કરવા પૂરતું. તારા આત્માને યાદ કરવાનો કોઈ ટાઈમ નક્કી કર્યો છે કે નહીં? તો ન્યા બારમાં આપણે કેટલું કરીએ છીએ? કોઈ પણ પ્રસંગમાં આપણે શેનું પ્રદર્શન કરીએ છીએ? પ્રસંગે, લગ્ન પ્રસંગે કે જન્મદિવસ, ત્યારે શું કરીએ? કોનું પ્રદર્શન કરીએ? પરિગ્રહનું પ્રદર્શન કરીએ છીએ. અને પરિગ્રહ એટલે પાપ. પાપનું પ્રદર્શન કરીએ છીએ ને આપણે હરખાઈએ છીએ. જે કઈ પ્રદર્શન થાય છે પાપનું છે, તારું સારી વાત નથી. તો ન્યા તને પૈસા ખર્ચવાનું મન થાય છે, અને વિતરાગી ભગવાન પધારે પ્રભાવનાનો જયારે કઈ કાર્ય હોય ત્યારે શું થાય? ત્યારે હાથની મુઠ્ઠી બંધ થઈ જાય. તને હજી તો ધર્મ ધર્મ પ્રત્યે પણ ભાવના નથી થઈ. વિતરાગી પરમાત્મા પ્રત્યે પણ તને તો હજી પ્રેમ ભાવ ઉલસિત થયો નથી. જેને ધર્મીનો પ્રેમ નથી એને ધર્મનો પ્રેમ નથી, ધર્મનો પ્રેમ નથી એને આત્માનો પ્રેમ નથી. એટલું તો એને હોવું જોઈએ કે વિતરાગી પરમાત્મા મારે આંગણે પધારે. સૌધર્મ ઇન્દ્રો ને એ બધા પણ ક્યાંથી આવે છે? જન્મ કલ્યાણ કુજવવા માટે દેવલોક માંથી આવીને જન્મ કલ્યાણ કુજવવા આવે છે. અને આપણને એવી ભાવના ન થાય કે વિતરાગી ભગવાન નો મંદિર બનાવવાનો એવો પ્રસંગ કે એવો અવસર આવે તો અંદરનો એવો ઉલ્લાસ જાગવો જોઈએ. હજી એવા પુન્ના પણ ઠેકાણા જીવનમાં ન હોય તો પછી એના માટે તિર્યંચ નરક સિવાય બીજો કોઈ ઓપ્શનલ નથી. ગમે એમ આપણે વિચારશું, પાપ ને માટે પૈસા રાખી મૂકીએ છીએ કે ભાઈ પૈસા રાખી મૂકીએ ઘડપણમાં, એમાં આવો સેજે પુન્ના યોગમાં, પ્રભાવનાના યોગમાં, વાત્સલ્યના કોઈ પણ ધર્મના કામમાં એને ઉત્સાહથી એવી ભાવના તો હોવી જ જોવે. આપણી શરીરની અનુકૂળતા સાચવવા શું કરીએ છીએ? ગમે એટલી કોસ્ટલી આઈટમ હોય તોય, ખાવા પીવા કે ગમે, ગરમી પડી હોય તો પંખા લઈ આવીએ છીએ ને દોડ, ભલે ને અઠવાડિયું સુધી જ જરૂર પડશે કદાચ. તો આપણા શરીરની અનુકૂળતા ખાતર આપણે કોઈ દી વિચાર નથી કરતા. અને અહીંયા જ્યાં ધર્મની પ્રભાવના, શાસ્ત્રની પ્રભાવના ગમે તે કાર્યમાં હો તો ત્યાં એ વિચાર કરે છે. તો આ સાચી રીત, સાચી પદ્ધતિ નથી. ધર્મ તો નહીં, જીવનમાં પુન્ના પણ આપણે ઠેકાણા રહ્યા નથી. તો જીવન એ પ્રકારનું ઘડાવવું જોઈએ કે અંતર આત્માની રુચિ પણ જાગૃત થતી જાય, સાચે ભૂમિકા અનુસાર એવા કસાયની મંદતાના સ્વભાવ પણ જીવનમાં હોવા જોઈએ. તત્વની ઊંચી ઊંચી વાત કરવાની હોય અને પછી પાપમાં પડ્યા રહેતા હોય તો તેવા નિશ્યાભાસી શુષ્ક જ્ઞાનીનું કામ નથી. અને એવો સ્વભાવ થવા છતાં એનાથી ધર્મ થાય છે એ વાત તો છે જ નહીં, પણ છતાં એના જીવનમાં એ પ્રકારના સ્વભાવ તો સહજ હોય છે. તો અહીંયા આપણે કીધું કે તિર્યંચમાંથી આ નરકમાં ગયો તો ત્યાં તેને હજારો વીછી કરડે તેવા દુઃખ ભોગવે છે. કદાચ નદીમાં ગયો તેના લોહી અને પરુની નદી એવી વહેતી કે એમાં પણ તેને ભયંકર પીડા જ ઉત્પન્ન થઈ. જો બ્રેકેટમાં આપણને થોડુંક સમજાવે છે, જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો તેની શરીર સાથેની એકત્વ બુદ્ધિ અને મમતા જ છે. આ 12માં સંયોગો પ્રતિકૂળ આવ્યા એટલે દુઃખ છે એમ નથી, એ તો એક સમજાવવા માટેનું એક માધ્યમ બને છે. બાકી ખરેખર દુઃખ કેના કારણે છે? જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો, ખરેખર કારણ તો શરીર સાથેની એકત્વ બુદ્ધિ અને મમતા જ પડી છે. નરકમાં જીવ ઉત્પન્ન થાય છે તેને 12માં વૈકરિક શરીર હોય છે. એ શરીર કેવું હોય છે? પારા જેવું, મર્ક્યુરી, મર્ક્યુરી હોય છે ને, એ છૂટું પડે પછી ભેગું કરવું હોય તો શું કરવું પડે? એને સ્ટેજીસ લઈને ભેગા કરીએ ને આપણે, એની મેળે ભેગું થઈ જાય છે ને. એમ એનું શરીર આયુષો ત્યાં સુધી ભેગું છૂટું એના મેળે થયા કરે એવું વૈકરિક શરીર. આપણને તિર્યંચ અને મનુષ્યને કેવું શરીર હોય? બહારનું ઔદારિક શરીર હોય. અને દેવ અને નારકીનું શરીર કેવું હોય છે? વૈકરિક હોય. નાનું મોટું સ્થૂળ સૂક્ષ્મ એની મેળે થઈ શકે, પારાની જેમ હોય, છૂટું ભેગું ઓટોમેટિક થયા કરતું હોય. જમીનનો સ્પર્શ વગેરે તો માત્ર નિમિત્ત કારણ છે. દુઃખ મુખ્યત્વે તો શરીરની મમતા, એકત્વ બુદ્ધિ, મિથ્યાત્વ, અજ્ઞાનને કારણે. આ બધા સંયોગથી વર્ણન કરવામાં આવે એ તો એક નિમિત્ત બતાવવાનું કારણ છે. હવે નરકમાં જમીનમાં બહુ પીડા થઈ તો ક્યાં ગયો? નદીમાં. નદીમાં પણ દુઃખ મળ્યું તો હવે ત્યાંથી નીકળીને ક્યાં જાય છે? કે હું ઝાડ નીચે છાયામાં તો બેસું નિરાતે, જમીનમાં બહુ પીડા છે, નદીમાં પણ લોહીને પરું છે, તો ઝાડ નીચે હું જાઉં છું, નારકી જાય છે, તો પણ ત્યાં તેને કેવા દુઃખ મળે છે તે આમાં 10મી ગાથામાં. નરકના સેમર વૃક્ષ, શરદી અને ગરમી ત્યાં કેટલી તીવ્ર હોય છે તેનું હવે વર્ણન કરે છે.
सिमर तरु दल जुत असि पत्र असि जो देह विदारे तत्र मेरु समान लोह गलि जाय ऐसे शीत उष्णता थाय। आ बधु वर्णन केवळी सर्वज्ञ परमात्माना ज्ञानमा आयवू। एमणे एमनी वाणी द्वारा दिव्य ध्वनि द्वारा भव्य जीवोने संबोध्यू। गणधर भगवाने तेने झीलीने बार अंगनी रचनामा जे कह्यू तेनी परंपरामा अहींया वर्णन करवामा आवे छे। एनो अन्वयार्थ, ते नरकमा तलवारनी धार माफक तीक्ष्ण पांदड़ा वाला सेमरना झाड़ छे। झाड़ केवा होय छे? एना पांदड़ा तलवार स्वोर्ड स्वोर्डनी जेम शार्पनेस होय छे એટલી જેટલા એના તીક્ષ્ણ હોય છે કે આ નદીમાંથી બહાર નીકળીને ઝાડ નીચે થોડીક શાંતિથી બેસવા જાય છે ત્યાં ઉપરથી પાંદડા પડે છે અને શરીરના શું કહીએ રાય જેટલા ટુકડા, રાય કેટલી નાની હોય, તલ જેટલા ટુકડા કરી નાખે, કારણ કે ઝાડના પાંદડા જ કેવા હોય છે, તલવાર જેવા એટલા તીક્ષ્ણ હોય છે। અહીંયા તો પગમાં એક કાંટો કે કાકરો વાગ્યો ને એક ટાચણી વાગી હોય તો શું થઈ જાય છે, બૂમા બૂમ જેવું થઈ જાય છે। ન્યા કે છે આવી દશામાં તે આટલો કાળ ગુમાવ્યો છે, ઓછામાં ઓછા 10,000 વર્ષ, ક્યાંય પણ શાંતિ મળતી નથી। જેમ અહીંયા હરણ બ્રજજળમાં પાણી છે એમ જોઈને કેટલું દોડે છે, છતાં એને ક્યારેય પાણી મળે છે? તો પાણી તો છે કે નહીં, દેખાય તો છે કે નહીં જગતમાં? કે ને અમે જોઈએ એ માનીએ તો ત્યાં દેખાય છે ને પાણી, એને તો છે ને પાણી ત્યાં। જેમ ત્યાં પાણી નથી, પાણીનો આભાસ છે, એમ નરકમાં સુખ શાંતિ માટે ગમે ત્યાં ફાફા મારે છે અને ક્યાંય પણ શાંતિ મળતી નથી એવા તીવ્ર દુઃખ। તો અહીંયા નરકમાં તલવારની ધાર જેવા પાંદડાવાળા સેમરના ઝાડ છે જે શરીરને તલવારની માફક ફાડી નાખે છે, એના ઝીણા ઝીણા કટકા કરી નાખે એવા તો ત્યાં ઝાડ છે। આવું દુઃખ બીજાને થયું એની વાત નથી, આવા ભૂતકાળમાં મેં પોતે અનંતવાર મિથ્યાત્વ અજ્ઞાન તીવ્ર પાપના પરિણામને જાણે કે અજાણે ગમે તે પાપ કરી એનું ફળ ભોગવશું। આપણે એમ કરીએ કે કોઈ ખબર ન પડે એવું કરીએ તો શું વાંધો છે, કોઈને શું ખબર પડે, જાહેરમાં કરીએ તો લોકોને ખબર પડે, પણ એકદમ મકાન હોય એકલા હોય રૂમમાં બંધ કરીને કરીએ તો કોઈને ખબર ન પડે ને? તારા પાપના અનંતા સાક્ષી છે, કેટલા બે ચાર નહીં પણ અનંતા, સિદ્ધ ભગવાનના કેવળનામાં તારું પરણતી જણાઈ જાય છે, તને ફળ એનું મેળા વગર રહેવાનું નથી। જે કોઈ પાપ કરે છે ભલે અત્યારના પુનના ઉદય જગતમાં બહાર ન પડે તને ખબર ન પડે, પણ જે કોઈ હિંસા જૂઠું ચોરી કુશીલ પરિગ્રહના પાપ કરે છે, તીવ્ર ક્રોધ માન માયા લોભના કરે છે, તેનું ફળ તને અવશ્ય મેળ્યા વગર રહેશે। જાણે અજાણે પણ આપણે હિંસાના ભાગીદાર, અને એટલા માટે તો અનર્થ દંડ ત્યાગ વ્રત આવે છે, પ્રતિક્રમણ આપણે કરીએ છીએ ને એમાં અનર્થ એટલે વગર પ્રયોજન, વગર પ્રયોજને જય પરાજય યુદ્ધ પ્રતિગમન ચોરી આદિકનું શું લખ્યું છે, ચિંતવન પણ નહીં કરું, કરવાની વાત નહીં। ટીવી જોતા બેઠા હોય ને એમાં લડાઈ દેખાતી હોય તો હજી જરા લડાઈ ચાલે તો એ બેઠા બેઠા પણ પાપના ભાગીદાર થઈએ છીએ, લડાઈના દ્રશ્યોને એવું બધું દેખાતા હોય મારા મારી ચોરીના કપટના બધા, એમાં બેઠા બેઠા પણ અંદરમાં ભાવ થાય છે તો પણ પાપના ભાગીદાર થઈએ છે, ક્યારેય પણ ન કરવું, કારણ કે માઠા ધ્યાનોનું ફળ પાપ જ છે। એમાં શું આપણને ફળ મળે છે? ટીવીમાં જોઈએ પિક્ચર આવતું હોય સિરિયલ આવતી હોય બધા જાતના, એમાં તો કસાઈના ભાવને બધું જ આવતું હોય છે, બેઠા બેઠા આપણને ભાવ થાય છે તો અનુમોદના એમાં કરીએ છીએ, તે તીવ્ર પાપના ભાગીદાર। આપણને ખબર નથી હોતા કે હું કઈ રીતે પાપ કરું છું એ પણ એને ખન, પણ અજાણે પણ તું પાપનો ભાગીદાર તો થાય છે। તો જીવન આપવું એવું 24 કલાકમાં થઈ જવું જોઈએ કે જેમાં ઓછામાં ઓછું પાપ થાય, અંદર તત્વની અભ્યાસપૂર્વક આત્માની રૂચિ જાગૃત થાય, તો કસાય દબાયા વગર રહેશે નહીં એવું જીવન એને બનાવી લેવું જોઈએ. નહીં તો આવા નરકમાં જ્યાં જાય છે ત્યાં પછી એને ઓછામાં ઓછા 10,000 વર્ષ સિવાય બીજો આરો આવવાનો નથી. કે જ્યાં સેમરના વૃક્ષ નીચે જાય તો એને તલવારની માફક પાંદડા પડે છે અને એને ફાડી નાખે છે, અને ત્યાં નરકમાં એવી પ્રકારની ઠંડી અને ઉષ્ણતા એટલે ગરમી થાય છે કે મેરુ પર્વત જેવડો લોઢાનો ગોળો પણ ગળી જાય છે. મેરુ પર્વત, મેરુ પર્વત કેટલા છે જગતની અંદર? મેરુ પર્વત કેટલા? 5 મેરુ છે. એમાં સુદર્શન મેરુ એક છે. 5 મેરુ, મેરુ એટલે પર્વત, અને એ 5 છે. એમાં સુદર્શન મેરુ છે કેટલો છે? 1,00,000 જોજનનો છે. તો એટલો મોટો જે પહાડ જેટલો લોઢાનો ગોળો મોટો બનાવ્યો અને નરકમાં જાય તેની ગરમી અને ઠંડીથી પીગળી જાય, એટલી તો તીવ્ર ઠંડી અને ગરમી છે. અહીંયા તો કદાચ 25-26 થાય તો પણ થઈ જાય છે કે આજ તો બહુ ગરમી સહન છે, અંદરમાંથી ઉખડાટ થતી હોય, મનેથી સહન નથી થતી. ન્યા તો એટલી તીવ્રતા આવે છે કે આટલો 1,00,000 જોજનનો લોઢાનો ગોળો પાણીની જેમ પીગળી જાય એટલી તો તીવ્ર ત્યાં ગરમી છે, અને એવી ગરમીમાં પણ આ જીવ રહ્યો છે. એટલી બધી દુર્ગંધ ત્યાં આવે છે કે અહીંયા એનો એક કણ લઈ આવે પૃથ્વીનો તો કેટલા યોજનમાં જીવો તો એ તીવ્ર ગંધથી મરી જાય એવી દશા ત્યાં છે. તો એટલી બધી ઠંડી અને ગરમી છે કે ત્યાં મેરુ પર્વત જેટલો લોઢાનો ગોળો પણ એ ગળી જાય છે, એટલા ઠંડી અને ગરમી એનું નીચે ભાવાર્થમાં વિસ્તાર કરે છે. એ નરકમાં ઘણાય સેમરના ઝાડો છે, તેના પાંદડા તલવારની ધાર જેવા તીક્ષ્ણ છે. જ્યારે દુઃખી નારકી, દુઃખી એટલે નદીમાંથી પણ સંતોષ ન મળ્યો તો એ દુઃખી નારકી છાયા મળવાની ઈચ્છાથી તે ઝાડ નીચે જાય છે, ત્યારે તે ઝાડના પાંદડો તેના ઉપર પડી તે નારકીઓના શરીરને ચીરી નાખે છે, કટકા કરી નાખે છે. એવા ઘણાય ઝાડો હોય છે, એને સંતોષ થાય એની નીચે હું શાંતિથી છાયામાં કાંઈક બેસીશ તો એના પાંદડા તલવારની જેવા એટલા તીક્ષ્ણ સાર્પ હોય છે કે જ્યારે દુઃખી નારકી એની છાયા મળવાથી નીચે જાય છે તો પાંદડા પડે છે અને એ નારકીના શરીરને તાપી નાખે છે, ચીરી નાખે છે. આપણે કરતા હોય છે ને કોઈ પણ ટોપરું ખમણવાને એના માટે કરીએ છે ને, એમાં શું થાય છે? ટોપરાના ઝીણા ઝીણા કેવા કટકા થાય છે, એવું જ આ શરીરના ઉપર પાંદડા પડે અને શરીરના કટકા ચીરી નાખે છે, કટકા થાય છે. અને એ નરકોમાં એટલી ગરમી થાય છે કે 1,00,000 જોજનની ઊંચાઈ વાળા સુમેરુ પર્વત, સુદર્શન મેરુ જે છે ને સુમેરુ પર્વત જેવડો લોઢાનો પિંડ પણ ઓગળી જાય છે. એટલી બધી ગરમી પડે છે કે 1,00,000 જોજન લોઢાનો ગોળો બનાવીએ, પર્વત બનાવીને જ્યાં લઈ જાય છે ત્યાં એ ગરમીની તીવ્રતાથી ઓગળી જાય છે, અને એટલી ઠંડી પડે છે કે સુમેરુ સમાન લોઢાનો ગોળો પણ ગળી જાય, ઓગળે અને ગળે. જેવી રીતે ઘણી પેરિસેબલ આઇટમ હોય, જે રીતે રીંગણાને એવું હોય છે, એ શું થાય છે? ગરમીથી પણ બળી જાય અને બરફ પડે તો પણ બળી જાય. એમાં લોખંડનો ગોળો એટલી તીવ્ર ગરમી છે તો પાણીથી જેવો એ ઓગળી જાય છે, અને એટલી ઠંડી પડે છે તો એનાથી એ ગળી જાય છે. એકદમ ઠંડી પડે તો આપણા હાડકા કેવા થઈ જાય છે? થીજી જાય છે ને, થીજી થાય. એમ ત્યાં એટલી બધી ઠંડી પડે છે, લોઢાનો ગોળો પણ કેવો થઈ જાય છે? ગળી જાય છે, એટલી તીવ્ર ત્યાં ઠંડી પડે છે. અને એટલી બધી અહીંયા તો હજી થોડીક માઇનસમાં ને એમાં પડતી હશે, એનાથી પણ તીવ્ર એટલી બધી ઠંડી પડે છે. જો નીચે એનો થોડોક અર્થ કર્યો છે, એનો અર્થ નીચે છે. જેવી રીતે ગરમીમાં મીણ ઓગળી જાય છે, મીણ હોય છે ને, મીણને શું કહે, વેક્સ, વેક્સ કહે છે ને, કે જ્યાં રીતે ગરમી આવે તો એ લિક્વિડ ફોર્મમાં જ થઈ જાય છે, મીણ વેક્સ ગરમીમાં પીગળી જાય છે, પાણીની માફક થઈ જાય છે. તેવી રીતે સુમેરુ જેવડો લોઢાનો ગોળો, કોઈને એમ થતું હશે આ બધું એક્ઝાગરેટ કરીને આ બધી વાત કરે છે, એવું નથી. આ તો જેટલું દુઃખ છે એના કરતા ઘણું ઓછું વર્ણન. એક્ઝાગરેટ કરીને કે આટલો મોટો ગોળો હોય ને પગળી જાય ને એવું બધું, આ તો એના કરતા પણ તીવ્ર ગરમી અને ઠંડી અને દુઃખ છે. આ તો થોડીક એની આગળ ન કીધું કે આ દુઃખ નરકના કેવા છે કે કરોડો જીભથી પણ કહી શકાય એવા નથી. ખોટું ડરાવવા માટે વધારીને કોઈ દેખાડવામાં આવે એવું નથી. તીવ્ર દુઃખ છે તેનું તો અહીંયા તને થોડુંક વર્ણન કરે છે. તો સુમેરુ જેવડો લોઢાનો ગોળો ગરમ બિલની અંદર ફેંકવામાં આવે તો શું કહે છે, વચમાં જ ઓગળવા માંડે, હજી પોંચા પહેલા જ ઓગળવા માંડે, એટલી તો ત્યાં ગરમી રહેલી છે. અને જેવી રીતે ઠંડા એટલે વરસાદમાં મીઠું ઓગળી જાય છે, વરસાદ પડે ભેજ આવે તેમાં મીઠું ઓગળી જાય, ગરમીમાં જેમ મીણ ઓગળે છે એમને એટલી ગરમી છે કે લોખંડનો ગોળો ઓગળી જાય છે, અને જેવી રીતે ઠંડીમાં મીઠું ઓગળી જાય છે પાણી થઈ જાય, તેવી રીતે સુમેરુ સમાન લોઢાનો ગોળો ઠંડા બિલોમાં ફેંકવામાં આવે તો વચમાં જ એ ઓગળવા માંડે છે, પીગળે છે અને ઓગળે છે, ગરમીથી પીગળવા માંડે છે, ઠંડીથી ઓગળવા માંડે છે. હવે એમાં કહે છે કેટલામાં ઠંડી ને ગરમી શું છે, એમ પહેલી બીજી ત્રીજી અને ચોથી નરકની ભૂમિઓ કેવી છે, ગરમ છે. ત્યાં એટલી બધી ગરમી છે પહેલી બીજી ત્રીજી અને ચોથીમાં, અને પાંચમી નરકમાં ઉપરની ભૂમિ ગરમ, નીચેનો ત્રીજો ભાગ ઠંડો, અને છઠ્ઠી અને સાતમીમાં ભૂમિ ઠંડી છે. પાંચમામાં બે પ્રકાર પડે ઠંડી અને ગરમ, પહેલું બીજું ત્રીજી અને ચોથી નરકમાં એકદમ ગરમી તીવ્ર ગરમી હોય છે, પાંચમામાં ઉપરમાં ગરમી, નીચેનામાં ઠંડી, અને છઠ્ઠી અને સાતમી ભૂમિમાં તીવ્ર ઠંડક હોય છે. નરકના નામ આવડે છે પહેલી નરકનું? નહીં, કોઈ એકના નામ નથી આવડતું. સૌથી પહેલાનું નામ શું છે, રત્નપ્રભા. સૌથી પહેલાનું રત્નપ્રભા છે, પછી પંક પ્રભા, ધૂમ્રપ્રભા, શર્કરા પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા, વાલુકા પ્રભા, એ પ્રકારની સાત નરકો હોય છે. કદાચ આમાં આગળ આવશે એટલે શું, પણ પહેલીનું નામ રત્નપ્રભા સમજી ન સમજને, બહુ રત્નો હશે ને બહુ સારું હશે એમ સમજવું નહીં. દાખલો હતો એ તો હવે જાજો, પણ એટલે આવા નામ છે એટલે એમ ન સમજવું, પણ એટલું છે કે ત્યાં કોઈ પણ નરકમાં એને તીવ્ર દુઃખો રહેલા હોય છે. જોકે એમાં અસુરકુમારના ભવન છે ત્યાં અક્રતિમ જીન મંદિર છે. ત્રણ લોકની અંદર 8,56,97,481 અક્રતિમ જીન મંદિર છે, એમાં સૌથી વધારે અધોલોકમાં છે, નરકમાં છે. 7 કરોડ લોકો, 8 કરોડ માંથી 7 કરોડ જેટલા તો નીચે છે, પણ ક્યાં હોય છે, નારકી જઈ શકે નહીં, ત્યાં જે ભવનવાસીના અસુરકુમારના દેવોના રહેઠાણ છે ત્યાં તે હોય છે. તો અહીંયા આપણને ઠંડી ગરમીની વાત કરી અને વૃક્ષની વાત કરી કે વૃક્ષ કેવા છે કે તલવારની ધાર જેવા છે, અને પહેલીથી 4 સુધીમાં બહુ ગરમી છે, છઠ્ઠી અને સાતમીમાં બહુ ઠંડી છે, અને પાંચમામાં ઉપરમાં ગરમી, નીચેનામાં ઠંડી, એ પ્રકારે એમાં રહેલા છે. ઓલો ભાવાર્થજી ચાલુ, જેવી રીતે લોકોમાં કહેવાય છે કે ઠંડીથી હાથ ઠૂઠવાઈ ગયા, હિમથી ઝાડ અથવા અનાજ બળી ગયું વગેરે, એ રીતે ત્યાં એટલી બધી ઠંડી છે કે લોઢાનો ગોળો પણ ત્યાં જાય તો તે ઓગળી જાય છે. એટલે કે લોઢાની અંદર એકદમ ઉગ્ર ઠંડીના કારણે ચીકણાઈ ઓછી થવાથી તેના સ્કંદ વિકળ, એટલી બધી તીવ્ર ઠંડી હોય છે, લોઢાનો ગોળો પણ ત્યાં પીગળી જાય છે, અને એટલી બધી ગરમી છે કે ત્યાં એ ઓગળી જાય છે. એવી તીવ્ર ઠંડી અને ગરમી સેમરના વૃક્ષ, તલવાર જેવા નદી, લોહી અને પરુની અને ભૂમિ, હજારો વીછી કડે તેટલું દુઃખ, બધી જ પ્રકારે જેમ અહીંયા બધી જ પ્રકારે શરીરમાં રોગ આવે, પૈસા ચાલ્યા જાય, કુટુંબ પરિવારમાં કોઈ રહે નહીં, બધી પ્રકારે જેમ કોઈ દુઃખ આવે એમ ત્યાં પણ બધી જ પ્રકારના દુઃખ નિરંતર હોય છે. હવે આગળ વાત કરે છે નરકમાં અન્ય નારકીઓ અસુરકુમાર તથા પ્યાસના દુઃખ. હવે એકબીજા નારકી શું કરે છે, પછી એમાં બીજા અસુરકુમારના પરમાધામીના જે દેવો હોય છે એ શું કરે છે તેનું વર્ણન હવે 11મીમાં આપણને બતાવે છે. તિલ તિલ કરે દેહ કે ખંડ અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ સિંધુ નિરતે પ્યાસન જાય તો પણ એકન બૂંદ લહાય. દ્રષ્ટાંત આપ્યું છે ચિત્રમાં સામસામે મારા મારી કાપે છે અને એને એટલું બધું પાણી પીવાની તરસ લાગે છે કે સમુદ્રના સમુદ્ર પી જાય તો પણ એની તરસ મટે નહીં, અને છતાં કેટલું પાણી મળે છે, એક પાણીનું બિંદુ પણ એને મળતું નથી. અહીંયા તો તરસ લાગી હોય ને પાણી લાવતા કે જ્યુસ લાવતા વાર લાગે તો એકદમ કસાય થાય છે. વિચાર નથી આવતો કે નરકમાં જ્યારે એ દશામાં તું હતો ત્યારે શું હતું. જીવનમાં એને સહન ટોલરન્સ એને જરા છે જ નહીં. કરવા છે પાપ અને પછી અનુકૂળતાની આશા રાખવી છે, તો પેલા પાપ કરતા પેલા પાછું વિચારજે. જગતમાં પાપ કર્યા તો પાપનું ફળ પણ એવું જ તને ભયંકર મળશે. એટલા માટે તો એક જગ્યા લખ્યું ને, બંધ સમય જીવ ચેતીએ ઉદય સમય સાવચાટ. આપણે શું કરીએ છીએ, પરિણામ કરતી વખતે ક્યારેય વિચારતા નથી, પરિણામનો જ્યારે બંધ પડે છે ત્યારે કઈ વિચારતા નથી, અને જ્યારે એનો ઉદય આવે ત્યારે પછી ફરિયાદ કરીએ છીએ, ત્યારે બૂમાબૂમ કરીએ છીએ. પણ તારે ખરેખર ક્યારે વિચારવું તું, ઘરના આંગણામાં બહુ કાંટા વાગતા હોય તો બાવળનું ઝાડ વાવતા પહેલા વિચાર કરવો, તો બાવળનું ઝાડ વાવે પછી શું થાય, પગમાં કાંટા જ વાગે કે ન વાગે. એમ પરિણામ તું કરે છે, બંધ જ્યારે પડે છે ત્યારે તો તું વિચાર કરતો નથી. હસતા હસતા બાંધે છે પણ રોતા રોતા નહીં છૂટે. અત્યારના પાપ કરતા કરતા બહુ સુખ માને છે પણ જ્યારે એ ભોગવવાનો વારો આવશે ત્યારે પછી રોતા રોતા પણ એ છૂટશે નહીં, એટલું તીવ્ર આવે છે. એટલે હજી પણ બંધ સમયે વિચારવાનું છે. ઉદય સમયે તું ગમે એટલું ફરિયાદ કરીશ, કોર્ટમાં જઈને કોઈ એમ કે મને શું ખબર ચોરી કરવાથી પનિશમેન્ટ જેલમાં મળે, શું કરે, જજ છોડી દે ને. તે ફળ કરે છે, ખોટું કાર્ય કરે છે તો એનું ફળ પણ એવું જ મળવાનું. મને ખબર હતી ન ખબર હતી એની સાથે એનું કઈ સંબંધ નથી. તો બંધ સમય જીવ ચેતીએ ઉદય સમય સાવચાટ. તો આપણને અત્યારના પણ હજી સુયોગ મળ્યો છે. આપણું એ પરમ સૌભાગ્ય છે કે પ્રત્યક્ષ જ્ઞાની આપણને મળ્યાતા. પ્રત્યક્ષ જ્ઞાનીના અત્યારના વિયોગમાં તેમની વાણી ટેપમાં પણ એમના જ અવાજમાં આપણને અત્યારના મળી શકે છે. આટલા શાસ્ત્રો આપણી પાસે છે. ખરેખર જેને કરવું છે એની બધી જ મૂંઝવણ મુશ્કેલી દૂર થઈ શકે એટલું બધું એની પાસે મટીરિયલ અવેલેબલ છે. ગમે તે પ્રશ્ન આતે થાય આટલા બધા પ્રવચનો શાસ્ત્ર રૂપે ટેપ રૂપે છે, તો બધાનું સોલ્યુશન મળે એટલું તો એની પાસે મટીરિયલ અવેલેબલ છે. તો તેનો ઉપયોગ કરીને આત્મ આરાધના સાધના કેમ આગળ વધે તે માટે એને નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. વિચાર કરીએ પૂજ્ય બેનસીએ આટલી નાની વયમાં કેવો પુરુષાર્થ કર્યો હશે કે આટલી 18-19 વર્ષની વયે સમ્યક દર્શન પામી શકાય, એવું આપણને જે અશક્ય વાત છે તેને શક્ય કરીને આ કાળમાં આ જ વખતે કર્યું ને. કદાચ ભૂતકાળમાં હોત તો આપણને વિશ્વાસ ન બેસત, પણ આપણી નજર સમક્ષ આ જ કાળમાં આત્મ સાધના અંતરનો વૈરાગ ને અંતરનો પુરુષાર્થ શું એચીવ કરી શકે છે એ વાત આપણને પ્રત્યક્ષપણે અત્યારના મળી છે કે અલ્પ વયમાં નાનપણથી જ અંતરમાં વૈરાગ્ય ઊંડું મંથન જ્યારે જ્યારે સમય મળે તો ચિંતનમાં એકાંતમાં બેસી જતા એવી સાધના કરે તો જરૂર ફળ મળ્યા વગર રહે નહીં. તો આપણને તો પૂજ્ય બેનસીને તો પોતાની અંતરની એકલા એકલા કાર્ય કર્યું હતું. બારમાં એવો યોગ તો કોઈ હતો નહીં. આપણને તો આટલું સરળ છે, કેટલા શાસ્ત્રો આપણી પાસે હાજર છે, તો આપણું કાર્ય તો જરૂર થવું જોઈએ. જ્ઞાનીની જન્મ જયંતિ ઉજવીએ છીએ, શેના માટે ઉજવીએ છીએ? એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે. એમણે આવું કાર્ય કર્યું છે તો આપણે પણ કેમ ન કરી શકીએ, એમ અંદર પ્રેરણા લેવા માટે, એમના જીવનને વારંવાર વિચારવા માટે આપણે જન્મ જયંતિ ઉજવીએ છીએ. તો એ જન્મ જયંતિ પ્રસંગે એમના વૈરાગ્યને, એમના પુરુષાર્થને યાદ કરીને આપણી સાધનામાં શું ખૂટે છે, આપણે ક્યાં અટકીએ છીએ. એમને તો કેવો પુરુષાર્થનો ખ્યાલ કે આટલું બાકી, આટલું બાકી, અને કેટલો વિશ્વાસ કે આ ભવમાં મારે મારું કરીને જવું છે. 15-16 વર્ષ થાય તો એમને એમ થતું મારું આયુષ્ય કેટલું ચાલ્યું ગયું. અહીંયા આપણને 50, 40, 50, 60 થતા હજી પણ એટલો વિચાર પણ નથી આવતો. એમને એટલી નાની વયમાં એવો વિચાર આવતા હતા, એના માટે નિરંતર ચર્ચા વાર્તામાં રહેતા હતા, અને એટલો વૈરાગ કે આટલો ભવ 15 ગયા, 16 ગયા, આયુષ્ય પૂરું થતા શું વાર લાગશે. તો એવી અંતરની વિચારણા, જાગૃતિ, ચિંતન, મંથનનો ફળ રૂપે આ દશા એમણે પ્રાપ્ત કરી હતી. કેટલા વર્ષો સુધી સોનગઢમાં એમની રૂમમાં જ રહ્યા. કંટાળો નહીં આવતો? આપણને મકાન તો દૂર રહ્યું, એકના એક ગામમાં રહી તો એમ શું થઈ જાય, ઘણા વખતથી બહાર નીકળ્યા નથી. ખરેખર આ જીવને રખડવા ફરવા સિવાય ગમતું જ નથી. એક સ્થાનમાં રહીને, એક જ સ્થાનમાં, એક જ રૂમમાં વર્ષોથી આવી તબિયત ને આવું, છતાં પણ મને મારા આત્માના કાર્યમાં 24 કલાક ઓછા પડે છે. ઘણાને એમ થાય કે શું એકલા એકલા શું કરતા હશો, કેમ દિવસ કેમ ટાઈમ પસાર થતો. આપણને એમ થાય ને આખો દી ઘરમાં ભરાય રહ્યો છે, કેવી રીતે ટાઈમ. એમને કેવું થતું હતું કે મને તો મારી આત્માની સાધના માટેના 24 કલાક દિવસના પણ ઓછા પડે છે. આવી કેમ સાધના? આ જીવનની સાધનાનું ફળ છે. આવી તીવ્ર શરીરની પ્રતિકૂળતા વચ્ચે પણ આત્મા સાધનાની જ્યોત કેમ જાગ્રત રહી? આ આટલા અંતરના વૈરાગ્ય ને મંથનનું એ ફળ હતું. આ કઈ સડનલી થઈ ગયું નથી, જેમ કે ને ઉતાવળે કાંઈ આંબા અત્યારના ગોટલી વાવી અને કાલે આપણને કેરી મળી જાય. આવું જીવન ક્યારે એમનું થયું હતું? આટલા વર્ષોનું અંતરનું ચિંતન, મંથન, અનુભવની ધારા, આ એનું ફળ લાગ્યું. કોઈ કે ને આત્માના અનુભવનું શું ફળ છે, આ પ્રત્યક્ષ દેખાય છે. કે આવી દશામાં પણ કે ને અમારે તો કેટલા કામ છે, 3 કામ છે. અંતર આત્માનો અનુભવ, એમાં ઉપયોગ ન રહે તો 12માં શાસ્ત્ર સ્વાધ્યાય, એ ઉપયોગ ન રહે તો 12માં સિમંદર ભગવાનના સાક્ષાત દર્શન. ખાલી દર્શન નહીં, કેવા સાક્ષાત દર્શન. જાતિ સ્મરણ જ્ઞાનમાં જ્યાં ઉપયોગ મૂકે તો સાક્ષાત સિમંદર ભગવાનના દર્શન થતા હતા. આવું જીવન આ સ્થિતિમાં, આ કાળમાં પણ જીવી શકાય છે તેનો એક આદર્શ નમૂનો આપણા માટે મૂકતા ગયા છે. તો એમની સાધનાને યાદ કરીને પણ આપણા જીવનને તો ઉજ્જવળ બનાવીએ. એમની પરણતિ, એમનો વૈરાગ્ય, એમનો પુરુષાર્થ, સર્વાંગે એમનું જીવન વિચારીએ. જેવી રીતે ભક્તામરમાં એક આવે છે ને કથન કે હે વિતરાગી પરમાત્મા, જગતમાં જેટલા કોઈ શાંત પરમાણુ છે બધા આવીને આપના શરીર રૂપે ભણમી ગયા છે. એમ જેમ જગતમાં આપણે ભક્તામરમાં કહીએ છીએ, એમ જાણે પૂજ્ય બેનશીનું જીવન જોઈએ, એમના દર્શન કરીએ તો કેવું દેખાતું કે જગતમાં જે કોઈ વૈરાગ્ય રૂપે, અકસાય રૂપે પરમાણુ હોય, પરમીને જાણે એમના શરીરમાં આવી ગયા. એટલી શાંત મુદ્રા, આવી સ્થિતિમાં પણ એમનું અંતરનું તેજ, અંતરની પરણતી આપણને કોઈક જુદું જ વાત આપણને કહી જતી. જ્ઞાનીનો ઉપદેશ જ્યારે જ્ઞાની બોલે છે ત્યારે નથી હતું, જ્ઞાનીનું મૌન પણ આપણને કોઈ જુદો ઉપદેશ આપે. એમની મુખ મુદ્રા, શ્રીમદજી કહે છે ને, હે સત્પુરુષની મુખ મુદ્રા સમાગમ પણ એક અદ્ભુત આપણને કોઈ ઉપદેશ આપે છે. તો આવા જ્ઞાનીનો આપણને ભેટો થયો હતો, દર્શન એમની વાણીનું, શ્રવણનું સૌભાગ્ય મળ્યું હતું. એમના જીવનને, એમના ધન્ય પવિત્ર જીવનને આપણે સમજીએ, ઓળખીએ, વિચારીએ અને એ પ્રકારે આપણું જીવન કરવાનો પ્રયત્ન કરીએ, એવી એમની જન્મજયંતિનો આ મહોત્સવ ચાલે છે તો યાદ કરીએ છીએ. અને એવી ભાવના જેના અંદરમાં થઈ છે એને પછી આ ચાર ગતિના દુઃખનો ડર હોતો નથી. તો આપણે આનું ચાર ગતિના દુઃખનું વર્ણન તો વાંચીએ છીએ, પણ એ વાંચીને હવે અંદરમાં એવો નિર્ણય કરવો છે કે આવી સ્થિતિમાં, આવા ભાવમાં, આવા અવતારમાં મારે જવું નથી. અકૃત્રિમ એટલે કોઈ બનાવેલા ન હોય, અનાદિના હોય. જગતમાં પણ એવા મંદિરો હોય છે કે કુદરતમાં પૂતગલના પરમાણુ પણ એવા આકાર રૂપે પરમી ગયા હોય છે. એવા સ્વર્ગમાં પણ છે, આ મનુષ્ય લોકમાં પણ છે અને અધોલોકમાં પણ એવા મંદિરો રહેલા છે. આપણે અષ્ટાનિકાની જે ઉજવીએ છીએ ને, ત્યાં જે નંદીશ્વર દીપમાંની જે છે, અથવા પાંચ મેરુમાં પણ એવા મંદિરો હોય છે કે મંદિર અને પ્રતિમાજી અનાદિના હોય છે, કોઈ બનાવવાલા ન હોય.